જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા ભાગ પહેલો, એમાં પ્રશ્ન 434. આ પ્રશ્નના અંતર્ગત આપણે સમયસારની કેટલીક ગાથાઓ કરી છે અને આજે એક વધુ ગાથા 15 કરીશું.
સમયસાર સમયસાર પુસ્તક તમારી પાસે ન હોય તો કમ્પ્યુટર ઉપર સમયસાર પુસ્તકના 15 અને જો પુસ્તક હોય તો પુસ્તકના 42 ગાથા 15 સમયસારની ગાથા 15 ગાથા 14 પછી શ્લોક લેવામાં આવ્યા અને આપણે એ શ્લોક નથી લીધા, કારણ કે આપણે 433 પ્રમાણે જઈએ છીએ તો આપણે ગાથા 14 પછી ગાથા 15 લેવાની વાત હતી, એટલે ગાથા 15 લઈએ છીએ. તો ગાથા 15 ની પહેલા એ જે શ્લોક હતા એને આપણે સમજી લઈએ કે એની પહેલા જે શ્લોક હતો એમાં વાત કરવામાં આવી કે સમ્યક પ્રસન્ન પ્રધાન કરીને છે. પહેલા જે વાત આપણે કરીએ છીએ સમ્યક પ્રસન્ન પ્રધાન કરીને કરવું, એટલે હવે જ્ઞાનને મુખ્ય કરી અને ખેંચી જ્ઞાનને મુખ્ય કરીને હવે આ વાત કહે છે કે જે આપણે 14મી ગાથામાં જે વાત કરી હતી એ સમ્યક પ્રસન્ન પ્રધાન કરીને વાત હતી. હવે 15મામાં આપણને જ્ઞાનને મુખ્ય કરીને કહે છે વાસ્તવના વિષય સ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ સમ્યક જ્ઞાન છે. શુદ્ધનયના વિષય સ્વરૂપ, શુદ્ધનયનો વિષય શું હોય? શુદ્ધનયનો વિષય આત્મા જ છે. શુદ્ધનયમાં આત્માની અત્યારે વાત ચાલે છે એટલે એને જ આપણે વિષય બનાવી અને એની અનુભૂતિ રૂપે જે છે તે સમ્યક જ્ઞાન છે એ કરવું. હવે આપણે ગાથા 15 શરૂ કરીએ એટલે બરાબર સમ્યક કરીએ. જે ગાથા સ્વરૂપમાં એ સત્ય છું અહીંયા પાછા એ જ 5 ભાવ જે સ્વરૂપમાં હતા એ અહીંયા લેવાના લખ્યા છે. અહીંયા 3 અને 5-5 એના આવી જશે. ગાથા 15માં કહે છે કે અનન્ય સ્પૃષ્ટ, અનન્ય જે અવિશેષ દેખે આત્મને એ દ્રવ્ય તેમજ ભાવ જીન શાસન સકલ દેખે કરે. વ્યાકરણ આત્મા કહે છે કે જે પુરુષ એટલે કે જે આત્મા આત્મા છે આત્માને અબદ્ધ સ્પૃષ્ટ બંધાયેલો પણ નહીં અને સ્પર્શાયેલો પણ નહીં, કર્મથી બંધાયેલો પણ નહીં અને કર્મ રથથી સ્પર્શાયેલો પણ નહીં એવો અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય એટલે અન્ય અન્ય નહીં એવું અવિશેષ વિશેષપણે પર્યાયપણે નહીં તથા એની સાથે બીજા બે પણ આવી જાય એટલે લક્ષ્યા કે ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત એવો દેખે છે એ સરળ જીન શાસનને દેખે છે કે જે જીન શાસન બાહ્ય પ્રજ્ઞરૂપ તેમજ અધ્યક્ષ જ્ઞાનરૂપ ભાવ સ્વભાવ છે. આ 5 ભાવ છે જે આપણે 14મી ગાથામાં કરી ગયા. અહીંયા એમ કેવું છે કે આ જે 5 ભાવ છે એ પ્રમાણે જે આત્માને દેખે છે આત્માને આવા 5 ભાવ 14મી ગાથામાં આપણે જે કર્યા એ પ્રમાણે જો આત્માને દેખે છે સર્વવિધ શાસન ને દીધે છે. એટલે કે આ પાંચ ભાવ રૂપ આત્માને જાણવું એનું નામ જૈન દર્શન, એનું નામ જ જૈન શાસન. જૈન ધર્મ શું છે? જૈન ધર્મ આત્માનું સ્વરૂપ છે. જેવું આત્માનું સ્વરૂપ છે એવું જૈન દર્શનમાં કહેવામાં આવ્યું છે. જૈન દર્શન ઉપદેશાત્મક ધર્મ નથી. બીજા દર્શન બીજા ધર્મોની જેમ જૈન ધર્મ એ કોઈ ઉપદેશાત્મક ધર્મ નથી કે આમ ધર્મ તેમ ધર્મ એવી કોઈ વાત છે. જૈન ધર્મ તો આત્માનું સ્વરૂપ જેવું છે તેવું દર્શાવનાર ધર્મ છે. આપણે ચૌદમી કાગામાં પાંચ ભાવ દ્વારા જે સમજ્યા છે એમ જાણવું, એ પાંચ ભાવ દ્વારા આપણે જે રીતે સમજ્યા એવું જ આત્મા છે. એટલે અગત પુષ્ટ અનન્ય અવિશેષ નિયત અને અસંયુક્ત. જો પાછા અમારા ભૂલાઈ ગયા દત્તરજી વાંચવા, પ્રભુ આ પાંચેય વસ્તુ તમને મારા હિસાબે તો તમારે પાંચ દિવસ સુધી સરંગ વાંચવી પડે તો જ યાદ રહે. અભદ્ર સ્પષ્ટ અનન્ય અવિશેષ નિયત અને અસંયુક્ત એ પાંચેય ભાવો કૃતિ ગાથામાં છે અને વારંવાર વાંચવાથી એ બરાબર બેસી જશે. તો જેવા પાંચ ભાવને જે દેખે છે એવા પાંચ ભાવ છે એને આત્મા તરીકે જુએ છે. આત્મા એટલે આવા પાંચ ભાવ, આવો જ આત્મા છે, બીજો કોઈ રીતે આત્મા છે જ નહીં. એવું શુદ્ધ આત્મા જ જુએ છે. પાંચે ભાવમાં તો આત્માને બધી રીતે બધા પ્રકારથી શુદ્ધ દર્શાવે, બધી રીતે બધા પ્રકારથી શુદ્ધ દર્શાવવામાં આવે. અને દરિયા પણ નહીં અને કર્મ પણ નહીં, બરાબર એ રીતે શુદ્ધ બતાવવામાં આવે. એ પાંચ ભાવ રૂપે જ આત્માને જો સુધે છે તેનો અર્થ છે કે એ જૈન દર્શનને જાણે છે, જૈન દર્શનને સમજે છે, જૈન દર્શનને જુએ છે. એમ અહીંયા આગળ કહે છે કે જે જીવ શાસન બાહ્ય દ્રવ્યસ્થિત તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવ જીવ શાસન ને કે જે જીવ શાસન બાહ્ય દ્રવ્યસ્થિત તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવ સ્વરૂપ વાળું છે. બાહ્યમાં આપણે જે કઈ ધર્મના પુસ્તક શાસ્ત્રમાં જે કઈ જ્ઞાન આવ્યું છે એ દ્રવ્યસ્થિત તેમજ અભ્યંતર એટલે આત્મામાં જે અનુભવાય એવું જ્ઞાનરૂપ બાહ્યમાં દ્રવ્યસ્થિત અને આત્મામાં અનુભવાય તેવું જ્ઞાનરૂપ. આત્મામાં જે જ્ઞાન થાય છે તે આત્માનું થાય છે, જગતના પદાર્થોનું થાય છે, જે રીતે છે તેમ બધું જ અનુભવમાં આવે છે. એટલે એ બધું જ્ઞાન છે અને જ્ઞાનનો અનુભવ થાય છે એટલે એ અભ્યંતર જ્ઞાન હતું. એટલે જીવ શાસન બાહ્ય દ્રવ્યસ્થિત તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવ એવા ભાવસ્વરૂપ વાળું છે. એવું ભાવસ્વરૂપમાં આત્મામાં ખ્યાલમાં આવે છે. આ જૈન શાસનની વાત કરવામાં આવી. હવે અહીંયા ટીકા લઈએ એ પહેલા ભાવા સમજીએ તો તમે ખોવાઈ જશો, પછી ટીકા હું તમને કરાવું છું. પહેલા તમે ભાવાર્થ સમજી લો અને પછી ટીકા કરશો તો સહેલું પડશે, નહીં તો તમને થોડું અઘરું પડશે. અને પાછું આપણે પોણો કલાકનો સમય છે એટલે આપણે પહેલા એ સમજીએ પછી ટીકા લઈશું. પહેલા ભાવાર્થ લઈએ તો તમને મનમાં એક વાત નક્કી આવે કે આ ભાષામાં શું કહેવાનું છે. આ ગાથા ચૌદમી ગાથાના અનુસંધાનમાં ચૌદમી ગાથામાં જે પાંચ ભાવ બતાવ્યા એ પાંચ ભાવને લઈને કહેવામાં એ આવ્યું કે એવો જ આત્માને તું જાણ અને એમ જાણવું એ જ જૈન ધર્મ છે, જૈન શાસન છે, નિષ્ઠ ભગવાનની વાણીમાં આવ્યું છે. અને એ જૈન શાસન જે છે એને કેવી રીતે લીધું તો એ આપણને ભાવ દ્વારા શું અંદર જૈન શાસન વિશે પ્રગટ થાય છે તો એની વાત લીધી કે દ્રવ્ય સ્વરૂપ જે છે અને જે ભાવ સ્વરૂપ છે એ દ્રવ્ય સ્વરૂપ અને ભાવ સ્વરૂપ બંને પણ જૈન શાસન છે. એ આગળ વાત જોશે. પણ કોઈ વસ્તુ જે કેવી છે એ આત્મા જે છે રૂપી ભગવાન આત્મા એવા પાંચ બાર રૂપે છે, એને જ તું સમજ, એને જ તું જાણ, અને એ જ કંઈક શાસન છે. ભાવાર્થ અહીંયા કહે છે કે અહીં આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી. અહીંયા જ્ઞાનની મુખ્યતાથી વાત કરી છે, નંદનની ગાથામાં જ્ઞાનની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. એટલે જ્ઞાનની મુખ્યતાથી વાત કરવામાં આવે એટલે કે જ્ઞાનની અંદર શું તમને અનુભવ આવ્યું એ સબંધની વાત કરવામાં આવી છે. એટલે અહીં આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. આત્માને અનુભવો કે જ્ઞાનને અનુભવો, બંને એક જ છે. જ્ઞાન આત્મા સંબંધીનું જ્ઞાન એ પોતાનું જ્ઞાન, તેનો અનુભવ એટલે પોતાનો અનુભવ. આત્માનું જ્ઞાન એટલે પોતાનું જ્ઞાન, પોતાનું જ્ઞાન એટલે પોતાનો અનુભવ. બીજો અનુભવ સ્વસંવેદનમાં જે અનુભવ થાય છે તે પોતાનો અનુભવ છે, પોતાનું જ્ઞાન છે. એ જ્ઞાનની દરિયામાં એ સમયે અનુભવાય છે અને એવી પછી શ્રદ્ધા થાય છે. આપણે સમય પ્રસંગ વખતે વાત કરીએ છીએ ને કે પહેલા શું થાય છે, આત્માનો પ્રતિભાસ થાય છે કે આ આત્મા, આત્માનું દર્શન થાય છે કે આ આત્મા, અને પછી એ વિશેષતાથી જણાય છે. પ્રતિભાસ કે સામાન્ય અવલોકન છે, અને પછી જ્ઞાનમાં જે જણાય છે તે વિશેષ જાણવું થાય છે. એમાં એ દર્શન થયું તે અને બીજા અનંત ગુણો, એ બધા જ ગુણોની પર્યાય એનો પણ આત્માના જ્ઞાનની પર્યાયમાં જે અનુભવ થાય છે એને અનુભૂતિ કહેવાય છે. એટલે જે જ્ઞાનની પર્યાય છે જે એ બધા જ ગુણોના અંશે અનુભવ કરનારી છે, અને એમાં પ્રતિભાસ કરનારી પણ એ જ્ઞાનની પર્યાય છે. એટલે પ્રતિભાસ છે તે જ્ઞાનની પર્યાયમાં અનુભૂતિ દ્વારા અનુભવાય છે. જ્ઞાનની પર્યાયમાં જાણવામાં આવે છે એટલે એને અનુભૂતિ કહીએ છીએ. જાણવામાં જે આવ્યું એ તો જ્ઞાન આવ્યું. જાણવામાં શું આવ્યું તો જ્ઞાન જ અનુભવાયું છે, અને કોનું જ્ઞાન? આત્માનું. એટલે આત્માની અનુભૂતિ એ જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. જ્ઞાનની અનુભૂતિ કહો કે આત્માની અનુભૂતિ કહો, બંને એક જ છે. આનાથી શું નક્કી થાય છે કે આત્માની પ્રાપ્તિ જ્ઞાનમાં જ થાય. આનો અર્થ શું થયો કે આત્માની પ્રાપ્તિ છે તે શેમાં થાય? જ્ઞાન દ્વારા, જ્ઞાનમાં જ થાય. બીજી કોઈ રીતે અનુભૂતિ થાય નહીં. આત્મા બીજી કોઈ રીતે અનુભવમાં આવે નહીં, જ્ઞાનમાં જ આવે. અને જ્ઞાન કરવું હોય તો શું કરવું પડે? એકાગ્ર ચિત્ત કરવું પડે, બીજા બધા નકામા વિચારો કાઢી નાખવા પડે, એટલે કે નિર્વિકલ્પ થવું પડે અને એકાગ્રતા કરવી પડે. એટલે એનો અર્થ થયો કે ધ્યાન કરવું પડે, જે સિવાય આત્મા ખ્યાલમાં આવશે નહીં. પ્રભુ આપણે શિબિરમાં ધ્યાનની વાત કરી છે અને ધ્યાન શીખવાડ્યું છે, તો આખું દ્રવ્યશ્રુત આપણે કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, અને જો એને પ્રેક્ટિકલ નહીં કરીએ, ધ્યાન દ્વારા આત્માને અનુભવીશું નહીં, તો એનો કોઈ અર્થ રહેશે નહીં. કે પ્રેક્ટિકલ વાતની શરૂઆત આપણે આ શિબિરથી શરૂઆત કરી દીધી જ છે. અહીંયા વાત આપણે કરીએ છીએ, અહીં આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. હવે અજ્ઞાની વાત કરવી કે છે કે અજ્ઞાની જન જેને જ્ઞાન નથી તેવો અજ્ઞાની શું કરે છે? એક દેવોમાં જ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોમાં જ દુઃખ થઈ રહ્યા છે. અજ્ઞાની જે છે એ જ્ઞેય છે એનું જ્ઞાન કરે છે, અને જ્ઞેયનું જ્ઞાન કરે છે કેવી રીતે? ઇન્દ્રિયથી. એટલે ઇન્દ્રિય જ્ઞાનના વિષયો શું છે? આંખથી જે જે કંઈ બધું દેખાય છે, સામે કમ્પ્યુટર પડ્યું છે, ડેસ્ક પડ્યું છે, અહીંયા મેપ છે, ફોન છે, જે કંઈ દેખાય છે આંખની સામે, એ બધું એ ઇન્દ્રિય દ્વારા, આંખ દ્વારા દેખાય છે, ચક્ષુ દ્વારા દેખાય છે, પ્રતિજ્ઞાન છે. એ બધા પ્રતિજ્ઞાન એટલે ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરવાના જે બધા વિષયો છે એ વિષયોમાં જ લુપ્ત થાય છે. આંખથી જેને જુએ છે એ વસ્તુ છે, એના જ વિચાર કરે છે, એમાં જ રસ લે છે, એમાં જ રૂચિ કરે છે, એની જ વાત કરે છે, એને જ મનમાં વિચાર્યા કરે છે. તે જ રીતે કાનથી જે સાંભળે છે એ સાંભળે છે, એના સતત જ વિચાર કરે છે, એમાં જ રૂચી લે છે. એ કાનથી જે જે કંઈ સંભળાય, એ કાન સાંભળવાની ઇન્દ્રિય છે એનો એ વિષય છે. એ રીતે નાખી જે સંભળવામાં આવે એટલે જ્ઞાનેન્દ્રિય છે, એના વિષયભૂત શું છે, જે બધી સુગંધ છે, ફૂલ છે, અત્તર છે, જે બધું છે, એ બધું એ બધા ઇન્દ્રિયના વિષય. જેવી રીતે સ્વાદ આવે છે, જે કંઈ સ્વાદ કરીએ છીએ, જે ખાઈએ છીએ, એ બધા જે પદાર્થો છે તે બધું રસેન્દ્રિયના વિષય છે. એ બધા પદાર્થોની અંદર આ જીવ લુપ્ત થઈ જાય છે. એ જ રીતે સ્પર્શેન્દ્રિય જે સ્પર્શ દ્વારા જે જે ખ્યાલમાં આવે છે એમાં જ એ રૂચિ કરે છે, એને એમાં જ ગમે છે, એના જ વિચારો, એના જ વિકલ્પો, એની જ વાતો, એની જ ચર્ચા. એટલે પાંચે ઇન્દ્રિયના વિષયોમાં જ એ રચ્યો પચ્યો રહે છે. કોણ? અજ્ઞાનીજન. એ વિષયો જે છે એનામાં એ રચ્યો પચ્યો રહે છે, લુપ્ત થઈ જાય છે. એટલે એમ કહ્યું કે અજ્ઞાનીજન જ્ઞેયોમાં જ જ્ઞાનના વિષયોમાં જ એ બધા જ્ઞેય છે ને, તે શું છે જે પ્રમેય દ્વારા જણાય છે એ બધા જ્ઞેય છે, જેનું આપણે જ્ઞાન કરીએ છીએ. પણ એ જ્ઞેયોમાં જ અજ્ઞાની જન ઇન્દ્રિયોના વિષયોમાં જ લુપ્ત થઈ રહ્યા છે. તેઓ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેક આકાર થયેલ જ્ઞાનને જ જ્ઞેય માત્ર આશરા દે છે. હવે ઇન્દ્રિય જ્ઞાનના વિષયો કેટલા? ઇન્દ્રિય જ્ઞાનના વિષયો તો અસંખ્ય વિષયો છે, અને એ વિષયો પ્રમાણે એ એમાં એક આકાર થઈ જાય છે. એ વિષયો જે છે એ પ્રમાણે એ એમાં રમમાણ થઈ જાય છે, અને એ જે વિષયો છે એના સંબંધીના જ્ઞાનને જ એ માત્ર તરીકે એ જાણે છે કે આ જ જ્ઞાન, એનું જે જ્ઞાન છે એને જે જ્ઞાન સમજે છે. એનો અર્થ શું છે કે આપણે જે કંઈ બાહ્ય પદાર્થો જોઈએ છીએ, સાંભળીએ છીએ કે ચાખીએ છીએ કે સ્પર્શીએ છીએ, જે બધા પદાર્થો સંબંધીના એ બધા અનુભવ એટલે કે જ્ઞાન, કે જેમ કે જોઈએ છીએ તો આપણને જેવું દેખાય છે, જે દ્રશ્ય દેખાય છે એને આપણે જ્ઞાન કહીએ. ચાખીએ છીએ તો જે જાત જાતના સ્વાદ છે એ સ્વાદને જ આપણે જ્ઞાન કહીએ છીએ. તો એ જ્ઞેયો છે, અને જ્ઞેયોના આકારે જ્ઞાન થાય છે, અને જે જણાય છે એને જ્ઞેય આકાર કહે છે. એટલે જ્ઞેય આકારે એને અનુભવે છે, જ્ઞેય આકારે જ એ જ્ઞાન છે એમ એ જાણે છે. તો અજ્ઞાની છે. જયારે પહેલા શું વાત કરી, આત્માનું જ્ઞાન છે અને અહીં જ્ઞાનની અનુભૂતિ છે, એ જ આત્મા છે. જ્ઞાનની અનુભૂતિ કહો કે આત્માની અનુભૂતિ કહો, એ એક જ છે એમ પહેલા વાત કરી. એ કોને માટે કરી? કે જે જ્ઞાની છે એને માટે કરી. હવે જ્ઞાની નથી એ શું કરે છે? તો એ પોતે જેવા દેવો જગતમાં જે ઇન્દ્રિયો દ્વારા જે વસ્તુ મેં થાય છે એ બધા વિષયોને આકારે એનું જે જ્ઞાન થયું છે, એટલે વિષયો સંબંધીનું જ્ઞાન, જ્ઞેયો સંબંધીનું જ્ઞાન છે એને જ એ માણી રહ્યો છે, એને જ અનુભવે છે. પણ પેલો આત્મા છે એને એ અનુભવતો નથી. એ આત્માને અનુભવતો નથી, પણ એ ઇન્દ્રિયોના વિષયભૂત જે જ્ઞેયો છે એ જ્ઞેયોને એ અનુભવે છે. જ્ઞેયો જેમ છે તેમ એને જાણે છે. એ જ્ઞાન છે તે પરલક્ષી જ્ઞાન છે, એ એનું જ્ઞાન નથી, એ આત્માનું જ્ઞાન નથી, એટલે એ આત્માનો અનુભવ નથી. હવે આગળ કહે છે કે પરંતુ જ્ઞેયોથી ભિન્ન, એ બધા જ્ઞેયોથી ભિન્ન જ્ઞાન માત્રનો આસ્વાદ નથી લેતા. એ જ્ઞાન કરે છે ત્યારે એ પદાર્થો વિશે વિચારે છે કે આ પદાર્થ આમ, પણ એમ નથી વિચાર કરતો કે એ પદાર્થ સંબંધીનું જ્ઞાન કરનાર મારા જ્ઞાન ગુણની પર્યાય છે, એનું જ્ઞાન કરનારો હું જ્ઞાની છું એવો એને વિચાર નથી આવ્યો. કે દેવો વિશેની જે કંઈ વાત છે એની માહિતીથી આગળ વધીને એ માહિતીનો જાણનાર, એનું જ્ઞાન કરનાર હું જ્ઞાની એવો એને વિચાર નથી આવતો. કે એનું માહિતી ને જાણનાર એવું મારું જ્ઞાન કે મારા જ્ઞાનની દરિયા એવો પણ એને વિચાર આપશો. એટલે જાણનાર જે છે એને તો એ જાણતો જ નથી, બધાને જે જાણનારો જે છે એને એ જાણતો નથી, એના સંબંધથી એને વિચાર આવતો નથી, એના તરફ એનું લક્ષ્ય જતું નથી. જાણનારને એ જાણતો એટલે કહે છે કે પરંતુ જ્ઞેયોથી ભિન્ન જ્ઞાન માત્રનો આસ્વાદ નથી લેતા, અજ્ઞાનીઓની વાત છે. અને કહે છે આગળ કે અને જેઓ જ્ઞાની છે જ્ઞેયોમાં આસક્ત નથી, તેઓ જ્ઞેયોથી જુદા એક આકાર જ્ઞાનનો જ આસ્વાદ લે છે. એક જ્ઞાન માત્ર છે એને એ માણે છે, અનુભવે છે, એનો આસ્વાદ લે છે. જ્ઞેયોથી ભિન્ન જ્ઞેયોની વાત નથી. જ્ઞેય તરફ દ્રષ્ટિ જાય છે અને એનું જ્ઞાન કરે છે ત્યારે પણ એ નાની કઈ રીતે જુએ છે તો કે હું આ જેનું જ્ઞાન કરું છું એ હું છું, એ જ્ઞાન કરનારો હું છું. અને જે પદાર્થ છે જેના સંબંધથી જ્ઞાન જે થઈ રહ્યું છે એનાથી હું જુદો છું, એનાથી હું જુદો છું, જ્ઞાન સભાવી છું. અને એ જ્ઞાનને જ હું જાણું છું, જાણું છું માત્ર જ્ઞાનને નહીં, જ્ઞાન મારું મારું પોતાનું જ્ઞાન છે એને જાણનારો છું, હું આત્માને જાણનારો છું. એ રીતે એ પોતાના જ્ઞાનને પોતાના જ્ઞાન સ્વભાવને જ્ઞેયોથી જુદો પાડે છે, જ્ઞેયોથી પોતાના જ્ઞાન સ્વભાવને જુદો પાડીએ છીએ. કેમ? એ જ્ઞાની છે, એ મિથ્યાદ્રષ્ટિ નથી, સત્ય જ્ઞાની છે માટે. હવે એ વાતને અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવી છે. કઈ વાતને? કે જ્ઞેયોથી જુદા એક આકાર જ્ઞાનનો જ સ્વાદ લેવો, જ્ઞેયોથી ભિન્ન એક આ જ્ઞાનને જાણવું, એ વાતને અહીંયા ઉદાહરણથી સમજાવવામાં આવી છે. ઉદાહરણ કેવી રીતે આપ્યું છે? દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ શાકથી શાકોથી લખ્યું એ પણ વચન કર્યું છે. શાકથી જુદી જુદી શાક પછી જુદા જુદા શાક લઈએ તો જુદી જુદી અહીંયા શાક લઈએ આપણે તો શાકથી જુદી પીઠાની કણકનો સાર માત્ર સ્વાદ આવે તેવી રીતે આ સ્વાદ લે છે. કારણ કે જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. શાક છે એ ખારું છે, શાક ખાઈએ છીએ સ્વાદ લઈએ છીએ તો આપણને એમાં ખારાશ લાગે છે, ખારું લાગે છે. શાક અજ્ઞાનીની દ્રષ્ટિ કેવી છે? તો કે શાક ખારું છે, શાક ખારું છે તેવી અજ્ઞાનીની દ્રષ્ટિ છે. જ્ઞાનીની દ્રષ્ટિ કેવી છે? તો કે શાકમાં જે ખારાશ છે તે મીઠાની ખારાશ છે એવી દ્રષ્ટિ છે. અજ્ઞાની શાકને ખારું જાણે છે જ્યારે જ્ઞાની છે તે શું જાણે છે? શાક ખારું નથી, અંદર મીઠું છે તે ખારું છે, જે ક્ષાર છે તે ખારો છે. ખારાશ શેની છે? એ ક્ષારની ખારાશ છે, મીઠાની ખારાશ છે. એ મીઠાની ખારાશને જ્ઞાની જુદો અનુભવે છે. એમ નથી કહેતો કે શાક ખારું છે, એમ નહીં. ખારાશ છે તે ખારું છે, તે મીઠું ખારું છે. શાક શાક છે, મીઠું મીઠું છે, બે વસ્તુ છે એવું જુદું જાણનારો જ્ઞાની છે. ખારાશને અજ્ઞાની જુદી જાણતો નથી, એટલે જ્ઞાની શાકને અને ખારાશને જુદા જાણે છે. એટલે એ ખારાશને જાણે છે, ખારાશનો સ્વાદ માણે છે, એ વખતે એને શાકનો સ્વાદ નથી. જ્ઞાનીને પોતે જ્ઞાન કરે છે ત્યારે એને જ્ઞેયોનું જાણવું થતું નથી, એ જાણનારને જાણે છે, જે કંઈ જણાય છે એને નથી જાણતો. પરજ્ઞેયો છે એને નથી જાણતો, પણ એ પરજ્ઞેયો સંબંધીનું જે જ્ઞાન છે તે જ્ઞાન રૂપે પૂછું એમ જાણે છે. એ જ્ઞાનીની દ્રષ્ટિ છે, અજ્ઞાની પરજ્ઞેયોને જાણે છે એ અજ્ઞાનીની દ્રષ્ટિ. અજ્ઞાની શાકને ખારું જાણે છે, જ્ઞાની શાકમાં મીઠું ખારાશ તે અનુભવે છે. આ તફાવત છે. રીતે અહીંયા વાત એ છે કે આ પ્રમાણે અભેદ દ્રષ્ટિમાં આવતું જે સર્વ પરદ્રવ્યોથી જુદું પોતાના પર્યાયોમાં એકરૂપ નિશ્ચર પોતાના ગુણમાં એકરૂપ પર નિમિત્તથી ઉત્પન્ન થયેલ ભાવોથી ભિન્ન પોતાનું સ્વરૂપ તેનું અનુભવન એક જ્ઞાનનું અનુભવન છે અને આ અનુભવન એક ભાવસ્મૃત જ્ઞાનરૂપ શાસનનો અનુભવ છે. શુદ્ધ મૈત્રી આમાં કાંઈ ભેદ નથી. વાતનું હતી હવે આવે છે. કેવી રીતે આવે છે? શું કહે છે? પહેલી લીટી ફરીથી વાંચીએ કે અહીં આત્માની અનુભૂતિ ભેદ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. ત્યાંથી આપણે શરૂઆત કરી. આત્માની અનુભૂતિ ભેદ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. એ વાતને સિદ્ધ કરતા આપણે શું સમજ્યા? એ જ્ઞાની છે તે જ્ઞાનને જ જાણે છે. ઉદાહરણમાં આપણે શાક અને મીઠાનું ઉદાહરણ, શાક અને મીઠું બંને છે ત્યારે પણ જ્ઞાની મીઠાને જ જાણે છે, ધર્મને નથી જાણતો. એ રીતે જ્ઞાનને જ જાણે છે. જ્ઞાની એ જ્ઞાનને જ જાણે છે. જ્ઞાન કોનું છે? આત્માનું છે. એટલે જ્ઞાની આત્માને એ રીતે જાણે છે. એટલે આત્માની અનુભૂતિ એ જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. અથવા તો જ્ઞાનની અનુભૂતિ એટલે પોતાના જ્ઞાનની અનુભૂતિ એ જ આત્માની અનુભૂતિ એમ કહેવાય. એ વાત મેં કરતા કહે છે કે આ પ્રમાણે મુનિની અભેદ દ્રષ્ટિમાં આવતું જે સર્વ જો મુનિ એ આત્મા છે અને એમાં રહેલા ગુણ એટલે મુનિ અને ગુણ એમાં ભેદ નહીં. મુનિ અને ગુણનો ભેદ નહીં, ગુણ ગુણીનો ભેદ નહીં. આપણે પરમ સમરસી ભાવની વાત કરી હતી, સાધ્યમાં પણ કરી છે, હમણાં સિરીઝમાં પણ ફરીથી વાત કરી. એમાં ત્રીજું પ્રગતિ પરમ સમરસી ભાવનું ત્રીજું પ્રગતિ શું છે? ગુણ ગુણીનો ભેદ નહીં. એટલે અહીંયા એ વાત યાદ કરીને કહે છે કે ગુણી ગુણની અભેદ દ્રષ્ટિ એટલે ગુણ ગુણીના ભેદ વિનાની દ્રષ્ટિ. એવી દ્રષ્ટિમાં આવતું કે સર્વ તર્ક દ્રવ્યોથી જુદું, બધા જ પર દ્રવ્યોથી જુદું અને ગુણ ગુણીની અભેદ દ્રષ્ટિમાં આવ ગુણ ગુણીનો ભેદ રહ્યો નથી તેવું પોતાના પર્યાયોમાં એકરૂપ નિષ્ઠળ. પોતાના પર્યાય એટલે એ જ્ઞાનની વાત કરી છું કે એ જ્ઞાન પોતે પર્યાય સાથે એકરૂપ થાય છે. જ્ઞાન ગુણ જે છે એ જ્ઞાન ગુણ પોતાની પર્યાય સાથે એકરૂપ હોય પણ બીજા ગુણની પર્યાય સાથે એ એકરૂપ ના થાય. એટલે પોતાના પર્યાયમાં એકરૂપ નિષ્ઠળ કરતું નથી તેવું અને પોતાના ગુણોમાં એકરૂપ. આત્મા એટલે જ્ઞાન, જ્ઞાન એટલે આત્મા કહીને આખું લઈએ તો એમ થાય કે પોતાના પર્યાયમાં એકરૂપ. એટલે આત્મા બધા જ પોતાના ગુણોના પર્યાયમાં એની સાથે એકરૂપ, નિશ્ચળ બદલાય નહીં તેવું, ચળે નહીં તેવું અને પોતાના ગુણોમાં અનંત ગુણોમાં એ એકરૂપ. પર નિમિત્તે ઉત્પન્ન થયેલ ભાવોથી ભિન્ન, પરના નિમિત્તે જે ભાવ ઉત્પન્ન થયા હોય એટલે ઉદય ભાવે નહીં વર્તું એવું. બાહ્ય પદાર્થો જે છે એને લઈને કર્મને લઈને જે કંઈ ભાવ ઉત્પન્ન થયા હોય એ પદાર્થો સાથે એ નિરંતર જોડાતું પર નિમિત્તે ઉત્પન્ન થયેલ ભાવોથી જુદું ભિન્ન. શ્રોતાનું સ્વરૂપ એટલે આત્માનું સ્વરૂપ તેનું અનુભવન એ જ્ઞાનનું અનુભવન છે. એ જ જ્ઞાનનું અનુભવન છે. જ્ઞાનનું અનુભવન અને આત્માનું અનુભવન જુદું નથી. જ્ઞાનને અનુભવો છો કે આત્માને અનુભવો છો એ જુદું નથી. અને આ અનુભવ કરવો તે ભાવસ્થિત જ્ઞાનરૂપ જીન શાસનનું અનુભવન છે. આવો અનુભવ જે છે તેને અહીંયા શાસનનો અનુભવ કહ્યો છે. અનુભવ તો કેવી રીતે થાય? અનુભવ તો ભાવસ્વરૂપમાં, એટલે એનો આપણને મિનિંગ શબ્દ એને આપણે શ્રુત કહીએ છીએ અને ભાવસ્વરૂપ એનું વાંચીએ છીએ દ્રવ્ય, એ દ્રવ્ય સ્વરૂપ છે. અહીંયા ભાવ સ્વરૂપ એટલે પોતે પોતામાં અનુભવે છે એટલે એ ભાવ સ્વરૂપ. એટલે અહીંયા કે છે કે આ અનુભવન એ ભાવ સ્વરૂપ જ્ઞાનરૂપ એ જીન શાસન અનુભવન છે. આપણે જીન શાસનને જ અનુભવીએ છીએ. જીન શાસન ક્યાંથી આવ્યું છે? જીનેશ્વર જેવું અનુભવ્યું છે એવું એમની વાણીમાં આવ્યું છે, એ દ્વારા જે પ્રગટ થયું છે એ બધું જીન શાસન છે. એને પછી આપણે શાસ્ત્ર રીતે વાંચીએ છીએ. જે જીનેશ્વરે અનુભવ્યું છે એ જ જીન શાસન છે. જીનેશ્વરે શું અનુભવ્યું, કેવળ જ્ઞાનમાં શું અનુભવ્યું કે જગતના બધા જ પદાર્થોથી જુદો ભગવાન આત્મા પૂર્ણ છે, પૂર્ણ સુખ આનંદ સંતોષ ઉદ્દીપ્ત છે, એ જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાનમાં એ પોતે અનુભવાય એવો છે. અને એ ખૂબ જ સ્વરૂપતા જાત જીવોનું છે. દરેક જીવનું એવું જ સ્વરૂપ છે. જે અનુભવે, જે અનુભવવા માંગે છે એ એવું જ સ્વરૂપ અનુભવી શકે તેવો શક્તિમાન છે, એટલે સિદ્ધ સમાન છે. આવું જીત શાસનનું ધર્મ છે અને એવું અનુભવવું એ જ ધર્મ છે. એટલે એ જ ધર્મનો અનુભવ છે. એટલે આદર કહે છે કે શુદ્ધ નૈતિક આમાં કાંઈ ભેદ નથી. શુદ્ધ નૈતિક જોઈએ તો એવું જ છે કે જ્ઞાનનું અનુભવવું તે આત્માનું અનુભવવું છે અને આવું અનુભવવું તે ભાવ સ્વરૂપ નાગરૂપો જે દિગ્દર્શન છે એ દિગ્દર્શનનું અનુભવ છે. આ વાતને હજી આપણે ટીકામાં ફરીથી આપણે સમજીશું. અત્યારે આટલું ભાવાર્થમાં સમજ્યા છીએ એટલે હવે ટીકા આપણને તરાતર સમજાશે. એ સિવાય આ વાત સમજાય એવી નથી. હવે ફરીથી ટીકા આપણે આવતીકાલે લેવાના છીએ, પણ ફરીથી આ ભાવાર્થ સમજ્યા છીએ એટલે મૂળ જે ગાથાનો અર્થ છે એને ફરીથી આપણે કરી અને પછી સાથે આપણે ફરી પાછા આપણે અર્થ ઉપર જઈએ. મૂળ ગાથાના અર્થમાં આપણને શું સમજાવવામાં આવશે? આ ભાવાર્થમાં આપણે આ વાત લીધી. મૂળ ગાથાના અર્થમાં ત્યારે ભગવાનની ગાથાના અર્થમાં એમ કહ્યું કે જે પુરુષ એટલે જે આત્મા આત્માને અબદ્ધ સ્પષ્ટ અનન્ય અવિશેષ નિયત અને અસંયુક્ત દેખે છે, જાણે છે, સર્વ જીત શાસનને દેખે છે. અને એ જીત શાસન એવું છે કે એ બાહ્ય દ્રવ્ય સ્વરૂપ તેમજ અભ્યંતર જ્ઞાન સ્વરૂપ ભાવ સ્વરૂપ છે. આ મૂળ ગાથા સ્વાદ. હવે અહીંયા આટલી બધી વાત કરી પણ આપણે ચૌદમી ગાથા ભૂલી ગયા છીએ. મને ખ્યાલ છે બધાને ભૂલાઈ ગઈ છે. એ જ ગાથાના શબ્દો અહીંયા આપણે લેવાના હતા. ત્યાં આપણે દર્શન લઈએ, સત્યક દર્શન મુખ્ય કરીને લીધા હતા. અહીંયા સ્થાનને મુખ્ય કરીને લઈએ છીએ એટલે ફરી પાછા આપણે એ જ પૂજન કરી લઈએ. અબદ્ધ સ્પષ્ટ અનન્ય અવિશેષ નિયત અને અસંયુક્ત એમાં શું વાત હતી? ચૌદમી ગાથામાં આપણે જઈએ પાછા તો આપણે એ વાત લઈએ. અબદ્ધ સ્પષ્ટ જે વાત હતી એ વાત શું હતી આપણે જોઈ જઈએ અને પછી સ્વાધ્યાય પૂરો કરીએ. ચૌદમી ગાથામાં પાછા આપણે જઈએ છીએ. ચૌદમી ગાથા પેજ નંબર 71 અને પુસ્તકમાં ચૌદમી ગાથામાં 37 પેજ છે અને કોમ્પ્યુટરમાં પ્રથમ પેજ નંબર 71 એમાં ચૌદમી ગાથા લીધી હતી. એમાં ટીકા લેવામાં આવી. ટીકાની અંદર શું વાત કરી હતી? પહેલા તો આ બધા પાંચે ભાવના ભાવની વાત કરી અને એ પાંચે ભાવને જયારે આપણે અનુભવ કરીએ છીએ એ રીતે જોઈએ છીએ એ આત્માની અનુભૂતિ છે એમ કહ્યું. અને એ જ શુદ્ધમયની દ્રષ્ટિ છે. શુદ્ધમયથી જયારે જોવામાં આવે ત્યારે પાંચે ભાવ છે એ જ આત્મા છે એમ કહ્યું. નિશ્ચયથી અબદ્ધ અસ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવા આત્માની જે અનુભૂતિ એ શુદ્ધ થાય છે અને એ અનુભૂતિ આત્મા છે. અને એ બધામાં એક આત્મા જ પ્રકાશમાન થાય. એટલે શુદ્ધ નહીં કહો આત્માની અનુભૂતિ કરે છે એમ અહીંયા વાત કરવામાં આવી હતી. વાત કરી હતી હવે એ વખતે એક બીજી વાત પણ શિષ્ય પ્રશ્ન તરીકે પણ લીધી હતી કે જેવો ઉપર કયો તેવા આત્માની અનુભૂતિ કેવી રીતે થઈ શકે તેના સમાધાન રૂપે અહીંયા જે વાત આથી લેવામાં આવી કે આ રીતે થઈ શકે અને એ દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાયું કે ભાઈ કમળનું પત્ર છે એ એવું છે કે જળમાં ડૂબેલું છે, જળની સાથે છે છતાં એ ભીંજાતું નથી, ભીનું થતું નથી. એવી જ રીતે આત્માને પછી એની સાથે સરકાવીને કહ્યું કે આત્મા જે છે તે કેવો છે તો એ આત્મા કર્મથી ખરેખર બંધાયેલો નથી. કેવી રીતે જો તમે આત્માને મુક્ત કરીને જુઓ, આત્માની જગ્યાએથી દ્રષ્ટિ કરીને જુઓ તો આત્મા તો શુદ્ધ જ છે, એમાં કંઈ બંધાયેલા પણ છે નહીં. એ વાત આપણે સમજાતા એટલે જે બંધાવાપણું જે વાત કરી એ બદ્ધપણું અને સ્પર્શાવાપણું જે છે એ આત્માની અપેક્ષાએ તો એ બધું ક્ષણિક છે, એ ક્ષણિક છે એટલે અભૂતાર્થ છે અને એ ક્ષણિક વસ્તુ ચાલી જવાની છે એટલે એને અસત્યાર્થ સત્યાર્થ કેવું છે કે આત્મા બધાયેલો નથી દર્શાયેલો નથી એ જ સત્ય છે. પણ છતાંય જે પર્યાય રૂપે છે તો કર્મ કર્મ છે તો કર્મ બંધાવાપણું છે ને સ્પર્શાયેલું તો છે ને એટલે પર્યાયની અપેક્ષાથી જોઈએ તો પણ આપણને ખ્યાલ તો શું આવે કોણ બંધાયેલું કોણ સ્પર્શાયેલું આત્મા આત્મા જ બંધાયેલું સ્પર્શાયેલું દેખાય. એટલે તમે પર્યાયથી જોવા જાઓ તો પણ તેમાં પણ કેવું કે દેખાય છે તો આત્મા તો પછી તમે શુદ્ધતાથી દ્રષ્ટિ કરી અને એવા ભગવાન આત્માને કેમ નથી જોતા એમ કરીને બીજા બધાની વાત કરવામાં આવી. બધી વાત કરી પછી માતી અને એના ઉદાહરણ એ બધી ઉદાહરણ આપી અને એની વાત કરી કે એ બધી પર્યાય છે કરો છે એ બધું માટીની પર્યાય છે. માટી જે છે એની દ્રષ્ટિથી જુઓ તો એ ઘડો વગેરે જે છે તે અપુતાર્થ છે અસત્યાર્થ છે અને જયારે એ ઘડા વગેરે દરિયાની દ્રષ્ટિથી જોઈએ તો પણ એમાં માટી તો રહેલી જ છે. એટલે એ રીતે આત્માની કોઈ પણ પર્યાય લઈએ, નરકની પર્યાય નારકીની પર્યાય લઈએ કે મનુષ્યની પર્યાય લઈએ અને પર્યાય અપેક્ષાએ જોઈએ તો એમાં આત્મા તો છે જ. પર્યાય કોની છે? મનુષ્યની પર્યાય કોની છે? આત્માની છે. એટલે એમાં પર્યાય દ્રષ્ટિ લીધે આત્મા તો દેખાય કે આત્મા તો પ્રકાશમાન થાય જ છે. પણ દ્રવ્ય દ્રષ્ટિથી આપણે જો જોઈએ તો જે બધી પર્યાય છે એ બધી કેવી છે કે ક્ષણિક છે, પછીથી ઉત્પન્ન થયેલી છે એટલે અભૂતાર્થ છે, તાર્થ નથી, પહેલેથી નથી, અભૂતાર્થ છે અને ક્ષણિક છે અને એ સત્ય નથી, કાયમ રહેવા વાળી વસ્તુ નથી, બદલાતી વસ્તુ છે એટલે કે અસત્યાર્થ છે એમ કહેવામાં આવે. એ જ રીતે આગળ સમુદ્રનું ઉદાહરણ લઈને આપણને આ સમજાવવામાં આવી હતી કે સમુદ્રની અંદર જે હાનિ વૃદ્ધિ દેખાય છે મોજાઓ વગેરેને લીધે ધરતી વોટને લીડો થઈને એ બધું જે થાય છે એ કઈ સમુદ્રનો સ્વભાવ નથી, પાછળ એકદમ થતી વસ્તુ. સમુદ્રનો સ્વભાવ તો સમુદ્રની સંકિત જઈને જો અનુભવ કરીએ તો એમાં શું છે? એમાં ઈજવા ભાવ છે જ નહીં, બુદ્ધિ વધુકત એવું છે જ નહીં, એ જ સરખાપણું જ રહે છે. એટલે સમુદ્રની જઈને અનુભવ કરતા એ અનિયંત્રણ જે હતું એ દેખાતું નથી, બહુ અનિયંત્રણ કે બુદ્ધિ હાનિ જે છે વધુગત જેવું છે એને અનિયંત્રણ કહેવાય. એટલે સમુદ્રમાં તો એ જ પણ છે, જેટલું છે એટલું જ પ્રવાહી જેમ છે, જેટલું તેમ એટલું જ રહે છે, એમાં કોઈ ફેર પડતો નથી. એટલે એ અનિયમિતતા અનિયંત્રણ જે દેખાય છે એ બધું પાછળથી થતું છે એટલે એને અભૂતાર્થ કર્યું અસત્યાર્થ કર્યું અને એવી પરિસ્થિતિ જોઈએ તો પણ છેવટે એ ખેડ પણ સમુદ્ર નથી. એટલે એમાં પણ એ સમુદ્ર દેખાય છે. જે રીતે આત્માની વાત લઈએ તો આત્મામાં પણ શું છે એ જ રીતે વિચાર કરીએ તો આત્માની અંદર એ હાનિ રૂપ જે વાત કરીએ છીએ એ કંઈ છે નહીં. અને દાખલા તરીકે સત્તુ હાનિ વૃત્તિ આપણે શાસ્ત્રમાં આવે છે એ પ્રમાણે જોઈએ તો પણ એમાં આત્મા જ પ્રકાશમાન થાય છે. એટલે આત્મામાં નિયતપણું છે તે જ સત્યાર્થ છે, અનિયતપણું છે તે અસત્યાર્થ છે, અભૂતાર્થ છે. વળી પાછું આગળ એક બીજું ઉદાહરણ આપી અને સમજાવ્યું કે સુવર્ણને લીધું કે સુવર્ણની અંદર ચીકણાપણું, પીળાપણું, ભારેપણું એ બધું ગુણો છે, એ બધું જેવા ભેદ પડે છે પણ એ બધા ભેદ દ્વારા છે તે ભેદ સમાઈ જાય છે. શેમાં સુવર્ણમાં સુવર્ણ કહેતા એ બધું અંદર આવી જાય છે. એટલે એ વિશેષતાથી આપણે જે જાણ્યું ચીકણાપણું ગીલાપણું એ બધું વિશેષ થયું, પણ ખરેખર જોઈએ તો કોઈ વિશેષતા છે જ નહીં, એક સુવર્ણ કહેતા બધું અંદર આવી જ જાય છે, એટલે અવિશેષપણું છે. આત્માને પણ મૂળ રૂપે ભેદ કરીને જોવામાં આવે તો આપણને વિશેષપણું દેખાય છે, પણ એવું વિશેષપણું ખરેખર છે નહીં, એટલે અવિશેષપણું છે તે જ સત્ય છે, તે જ કેમ કે એ બધા વિશેષપણા ગુણના વિશેષપણાને આપણે લઈએ છીએ એ બધા આત્મામાં વિલુપ્ત થઈ જાય. ફરી એક આગળ ઉદાહરણ લઈને આપણને સમજાયું કે જેમ કે જેમ જળનો અને અગ્નિ એનો સંયુક્ત હતા એટલે અગ્નિના નિમિત્તે જળની અંદર ઉષ્ણતા દેખાય છે, એટલે અગ્નિ સાથે સંયુક્તપણાને કારણે એ ઉષ્ણતા એમાં દેખાય છે, જળની અંદર ઉષ્ણતા જે છે એ અગ્નિના નિમિત્તે છે. તો એવું સંયુક્તપણું જે એ કઈ કાયમી અવસ્થા નથી, એ ચાલી જાય છે, જળનો ચિત્ર દબાવ જ રહે છે. એ ઉદાહરણ આપી અને આપણને આત્મા એવી રીતે આત્માનો કર્મ જેનું નિમિત્ત છે, પેલામાં આત્મી નિમિત્ત હતું એવું કર્મ જેનું નિમિત્ત છે એવા મૂળ સાથે સંયુક્તના અવસ્થાથી અનુભવ કરવામાં આવે તો પછી એ ફલિત કહેવાય છે. એના વિના એવા સંયુક્તના વિના મૂળ સાથે જોડાણ વિના આ રીતે પાંચ ભાવો આપણને એમાં સમજાયેલા હતા અને એ પાંચ ભાવોને પર્યાય દ્રષ્ટિ જે તો પણ છે એમાં રહેલ આત્મા તો જણાય છે. ત્યારે શુદ્ધ નૈતિક જો જોઈએ તો એ પાંચ ભાવ રૂપે જ આત્મા છે અને એ ભાવ રૂપે આત્મા છે એની વાત અહીંયા જ્ઞાનને મુખ્ય કરીને કરવામાં આવી. અંદરની ગાથાના એની ટીકા હવે આવતી વખતે આપણે કહીશું. આજના સાથે અહીંયા પૂરો કરીએ છીએ. આવતી વખતે બધા ચૌદમી ગાથા ફરીથી વાંચી અંતરની ગાથા અને એનો સવાર વાંચી ટીકા પણ તેને વાંચીને આપણે
સમજાશે.
જય જીનેન્દ્ર.